તારીખ 23/11/1989 શ્રી પરમાગમ ચિંતામણિ બોલ નંબર 1601 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 2
પ્રત્યક્ષ અનુભવ હોવાથી સંશય નથી, સંશય તો પરોક્ષ જ્ઞાનમાં રહે છે, પ્રત્યક્ષ જ્ઞાનમાં સંશયનો પ્રશ્ન નથી. પદાર્થ પોતે પ્રત્યક્ષ છે, સ્વાનુભવ પોતે પણ પ્રત્યક્ષ છે, અને પ્રત્યક્ષ જ્ઞાનના પ્રકાશમાં સ્વપર પદાર્થની ભિન્નતા પણ પ્રત્યક્ષ છે, અને સૂક્ષ્મ તત્વથી માંડીને બધું જ પ્રકાશના અજવાળામાં દેખાય એવું સ્પષ્ટ જણાય છે. સર્વ બધા તત્વો શ્રીમદજીમાં આવશે. કેવળ જ્ઞાન જણાય છે એટલે કેવળ જ્ઞાનની ભાવનાથી આ કરે છે. કેવળ જ્ઞાન જણાય છે એટલે કેવળ જ્ઞાનની ભાવનાથી આ કરે છે. આગળ ચાલે કેવળ જ્ઞાન થયું નથી પણ પૂર્ણ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, તેનાથી યુક્ત એવી જે સમાધિ, એ કાળે જે સમાધાન દશારી, સમાધિસ્થ દશારે એ વારંવાર સાંભળે છે. આગળ એ વાત આવી ગઈ છે. આગળ તો મથાળો બાંધ્યું છે પૂર્ણ સમાધિ માટે. એટલે સંશય નથી, વિમોહ નથી, એટલે કોઈ પદાર્થમાં ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના થતી નથી કોઈ પદાર્થને વિશે, અને વિભ્રમ નથી એટલે ક્યાંય ભ્રાંતિ નથી, નિર્ભ્રાંત દશા વર્તે છે જ્ઞાનની. એ ત્રણેય વૃક્ષ જેમાં બળી ગયા છે, ધર્મ ધ્યાન રૂપ અગ્નિમાં આ ત્રણેય પ્રકારના વૃક્ષ છે, બળી ગયા છે. સંશય નથી, વિમોહ નથી અને વિભ્રમ નથી. જેમની સુદ્રષ્ટિ આગળ ઉદયરૂપી કૂતરા ભસતા ભસતા ભાગી જાય છે, દ્રષ્ટિબળ એવું છે કે જેમ હાથી પાસે કૂતરા ભસતા ભસતા ભાગી જાય છે, હાથીને પડી નથી, ક્યારે હાથીને એવી ભય નથી થતો કે આ કૂતરો ભસતા ભસતા મને બટકું ભરી લેશે, તો એવો ભય એમને હાથીને થતો નથી. એ સમજે છે કે તો આગે 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 હાલતા જ ભસવાના છે, મારાથી દૂર ચાલી ચાલીને જ ભસવાના છે, નજીક નથી આવવાના, એટલો એને ભય કૂતરાને છે, છતાં ભસે છે. એની એક ભસવાની પ્રકૃતિ છે, માટે ભસે છે. આથી એની મસ્તીમાં આવી જાય છે. એને જોવાની જરૂર નથી કે કયો કૂતરો કેટલું ભસે છે, એને ભસતા ભસતા કંઈ અડબલું કરશે કે નહીં કરે. તો સમ્યક દ્રષ્ટિને એની દ્રષ્ટિમાં પોતાના અનંત બળનો વિશ્વાસ છે. પોતાનું જે સ્વરૂપ અચળ અને અવ્યાબાધ, એને બાધા પહોંચાડવા કે ચલાયમાન કરવા કોણ સમર્થ છે? એને કોઈ સમર્થ નથી. એટલે ઉદય પ્રત્યેની ઉપેક્ષા વૃત્તિ કેટલી તીવ્ર છે. હાથીને જેમ ઉપેક્ષા કૂતરાની છે, એટલી ઉપેક્ષા વૃત્તિ તીવ્ર છે કે જેમની સુદ્રષ્ટિ આગળ જગતના જીવો તો પ્રતિકૂળતાની કલ્પનાથી એટલા બધા ભયવાન છે કે વર્તમાન અનુકૂળતાના સુખને અનુભવી શકતા નથી અને ભવિષ્યની અનુકૂળતા પ્રતિકૂળતાની ચિંતામાંથી છૂટી શકતા નથી. આને તો ઉદય સામે હોય તો એટલી નથી, તો કે કૂતરું ભલે વસ્તુ મને કોણ હલાવી શકે એમ છે. સોગાની વાત, મેરું હલે તો હલે, શું કે મેરું ચા હલે નહીં, પણ હલે તો મેરું હલે, બાકી હું હલું નહીં કાંઈ. એટલા અંદર મજબૂત હતા, ઉદય ગમે તે હતો પૂર્વ કર્મ અનુસાર, અંદરની એટલી મજબૂતાઈ હતી. નહીંતર મેરુની નીચે તો સોનાનો પાયો છે, મેરુની નીચે કોઈ પથ્થર નથી હલી જાય. ધાતુઓમાં પણ સર્વશ્રેષ્ઠ ધાતુ સોનાનો પાયો છે, એકલું સોનું ભેર્યું છે નીચે, મેરું હલવાનો પ્રશ્ન નથી. પણ કે મેરું હલે તો હલે, બાકી હું કઈ હલું એમ નથી. કઈ નહીં, કઈ કિંમત નથી. પુણ્યનો ખેલ છે, ગુરુદેવ કહેતા કે આ તો પુણ્યનો ઉદય છે એટલે બધા ભેગા થાય છે, સમજીને બેઠા છે એવું કઈ નથી માનતા. અમે બધા સમજે છે એવું કઈ નથી માનતા, તો પુણ્યનો ઉદય છે, બીજું કઈ નથી. ચોખ્ખો ખ્યાલ છે, દરકાર નથી કરતા. જેમ હાથી કૂતરાની દરકાર ન કરે, એમ જ્ઞાની ઉદયની દરકાર નથી કરતા. ઉદય રૂપી કૂતરા ભસતા ભસતા ભાગી જાય છે, એમ ઉદય બધા પૂરા થાય છે. અનેક જાતના ઉદય આવે છે, પૂરા થાય છે, આવે છે, પૂરા થાય છે. મને કાંઈ દેવા દેવા નથી, હું અખંડ એમને મૂકવા, મારા પૂર્ણ સામર્થ્યથી હું અખંડ ઊભો છું. મારા સામર્થ્યને કાંઈ આની અસર થાય એવું નથી, એટલું જબરજસ્ત સામર્થ્ય છે કે એને કાંઈ અસર થાય એવું નથી. નિદ્રાથી જાય છે, નિદ્ર જાય છે, આવીને ખલાસ થાય છે, ભાગી જાય છે, વસતા વસતા ભાગી જાય છે, પ્રકૃતિનો વિપાક આવીને ખરી જાય છે. જાઓ એવા તેઓ જ્ઞાન રૂપી હાથી ઉપર બેઠેલા છે, જેમની સુદ્રષ્ટિ આગળ ઉદય રૂપી કૂતરા ભસતા ભસતા ભાગી જાય છે, એવા તેઓ જ્ઞાન રૂપી હાથી ઉપર બેઠેલા છે. કોઈ જો હાથી ઉપર બેઠેલા ક્યાં એને ચડવા અડવાના છે કૂતરા. ઠીક છે, કોઈ વિરોધ કરે છે, વિરોધ કરે છે, જોવે છે કાં તો સૂરજ હામે ધૂળ ઉડાડે છે. સૂરજ હોય મોટી ભરી ધૂળ ઘા કરે, સૂરજ સુધી પહોંચી જાય કઈ ધૂળ, સૂરજના પ્રકાશમાં કઈ ખામી આવી જાય એમ ધૂળ ઉડાડે. એટલે ઘણી ધૂળ ઉડાડેલી મુઠીઓ ભરી ભરીને ધૂળ ઉડાડ્યા કરે, શું થાય? તેથી કર્મરૂપી ધૂળ તેમના સુધી પહોંચતી નથી. જેમના વિચારમાં શાસ્ત્ર જ્ઞાનની લહેરો ઉઠે છે, જેના શાસ્ત્ર જ્ઞાન એટલે સિદ્ધાંત, અને જેવો વસ્તુના સ્વરૂપના જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની લહેરો ઉઠે છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સિદ્ધાંતો જ્ઞાનની અંદર ભલે એક શબ્દ પીડ્યો હોય પણ એ જ્ઞાન ઊંડું ઉતરે છે, એ સિદ્ધાંતને પકડે છે. સાદા સાધારણ શબ્દ પીડ્યા હોય શાસ્ત્ર તો એમાંથી સિદ્ધાંત પકડે છે, ન શાસ્ત્ર સામે હોય તો પણ ગહન શાસ્ત્રોની અંદર જે સિદ્ધાંતો લખ્યા હોય એની લહેર અંદર ઉઠે છે. આમ કહેવા માંગે છે વસ્તુનું સ્વરૂપ આવું છે, પદાર્થનું સ્વરૂપ આવું છે, એ શાસ્ત્રમાંથી સિદ્ધાંત નીકળે. જરૂરની શાસ્ત્ર માટે તો સમજાય, એમાં સ્વયં જ જેમના વિચારમાં શાસ્ત્ર જ્ઞાનની લહેરો ઉઠે છે, સ્વયં પદાર્થનું પ્રત્યક્ષ જ્ઞાન હોવાથી સ્વયમેવ જ નીકળે છે. તેથી જે સિદ્ધાંતમાં પ્રવીણ છે, શાસ્ત્ર કહીને સિદ્ધાંત કહેવો છે, તે સિદ્ધાંતની અંદર જે કુશળ છે અથવા સારી રીતે વસ્તુના સ્વરૂપને કુશળતાથી સમજી શકે એવું જેનું જ્ઞાન છે, અને જે આધ્યાત્મિક વિદ્યાના પારગામી છે, સ્વરૂપ આશ્રય કેમ કરવો એવી જે વિદ્યા એ અધ્યાત્મ વિદ્યા છે, સ્વરૂપનો અંતર આશ્રય કેવી રીતે લેવો એવી જે વિદ્યા છે એની અંદર એક પારગામી છે, એટલે એની અંદર ઘણા આગળ વધેલા છે. આધ્યાત્મિક વિદ્યાના જે પારગામી છે, માસ્ટરી જેને આપણે કહીએ છીએ, પારગામી એટલે માસ્ટરી છે, કે એ વિષય ઉપર એની પોતાની માસ્ટરી છે. અધ્યાત્મ વિદ્યાની અંદર બીજાને જે અગમ અગોચર લાગે છે, જે વિષયની અંદર જેનો પ્રવેશ નથી એને અગમ અગોચર લાગે છે કે ભાઈ આ તો કોઈ કોઈ ગજબની વાતો છે, કે જ્યાં કોઈ બુદ્ધિની પહોંચ નથી, વિચારની પહોંચ નથી, એવો કોઈ અગમ અગોચર વિષય છે, એની અંદર જ્ઞાની પારગામી છે, એની અંદર એની માસ્ટરી છે. એટલે કે ગમે તેવા પ્રસંગની અંદર, જે પ્રસંગની અંદર અજ્ઞાની એવા આકરા કર્મ બાંધે, એવા પ્રસંગની અંદર એ પોતે સ્વરૂપના આશ્રયમાં ચાલ્યા જાય છે. સાધારણ જીવ જેમાં એટલા બધા પરિણામ બગાડી બે છે, એ પ્રસંગની અંદર એ પોતે સ્વરૂપ આશ્રયની અંદર ચાલ્યા જાય છે. એવા આધ્યાત્મિક વિદ્યાના પારગામી છે, તેઓ જ મોક્ષ માર્ગી છે, એ જ ખરેખર મોક્ષ માર્ગી છે. કેમ કે છૂટવાનો ઉપાય સારી રીતે જાણે છે, માટે મોક્ષ માર્ગી છે, તેઓ જ પવિત્ર છે, અને તેઓ નિર્દોષ હોવાથી પવિત્ર છે. અથવા વિતરાગ ભાવને લીધે પવિત્ર છે લખે છે શ્રીમજી, સુખની ઈચ્છા નથી પણ વિતરાગતાની ઈચ્છા છે. અને સદા આત્મ અનુભવનો રસ દ્રઢ કરે છે, અનુભવ રસને દ્રઢ કરતા જાય છે. બધી વાતમાં અનુભવ રસને દ્રઢ કરે છે અને આત્મ અનુભવનો જ પાઠ ભણે છે, આત્માનુભવનો જ પાઠ ભણે છે. બધેથી એ જ શિક્ષા લે છે. જે કોઈ વાત હોય એમાંથી એ જ શિક્ષા લે છે. આજે બધી બધા દ્રષ્ટાંતો ઉતારતા ને આત્મા ઉપર ઉતારતા, એક એક વાત. નાળિયેર હોય તો આત્મા ઉપર ઉતારે, લીંડી પીપર હોય તો આત્મા ઉપર ઉતારે, ગમે તે સાદામાં સાદી વાતને આત્મા ઉપર અનુભવ રસને દ્રઢ કરે છે, એનો જ પાઠ ગણે છે. પાછળ તે શિક્ષા 31મું પદ છે મોક્ષ દ્વારનું નાટક હંમેશા. જીનને ધર્મ ધ્યાન પાવક પ્રગટ ભયો, પાવક એટલે અગ્નિ, જીનકે ધર્મ ધ્યાન પાવક પ્રગટ ભયો, સંશય મોહ વિભ્રમ બિરખ તીનો ડડે હે. બિરખ એટલે ચાટ, વૃક્ષ. સંશય મોહ વિભ્રમ બિરખ તીનો ડડે હે. જીનકી ચિતોની આગે ઉદય સ્વાન ભૂસી ભાગે. ચિતોની શબ્દ લીધા છે. જિંદગી ચિતોની આગે દ્રષ્ટિ લીધી. ઉદયસ્વાન ભૂસી ભાગે લાગે ને કરમ રજ જ્ઞાન ગજ ચટે હે. જિંદગી સમુજી કી તરંગ અંગ આગમ્ય, આગમ્ય નિપુણ અધ્યાત્મ મેં કટે હે. તે પરમાર્થી પુનિત નર આખો જામ રામ રસ ગાઢ કરે યહી પાઠ પટે હે. રસ છે પદની અંદર, રસ વધારે ગતિ કરતા પદ્યની અંદર રસ વધારે. આમાં લે છે એક પદ પછી તરત છે આપણે ચાલે છે અધિકાર. પાછળ પદ આવે છે તરત જ્ઞાની ની અદભુત દશા. પૂછો તમને સમજાય એવો અર્થ લખો, લખશો. જબ હી તે ચેતન વિભાવ સો ઉલટી આપું, વિભાવ થી ઉલટી ને પોતે. જબ હી સો ચેતન વિભાવ સો ઉલટી આપું, સમય પાય અપનો સ્વભાવ ગહી લીનો હે. પોતાના સ્વભાવને જેને ગ્રહણ કર્યો, તબહી તે જોજો લેને જોગ સો સો સબ લીનો, જોજો ત્યાગ સો 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 સબ છાંડી દીનો હે. લેવે કેનો રહી ઠોર, ત્યાગવી કો નહીં ઓર. હવે લેવા દેવાનો કઈ પ્રશ્ન નથી. બાકી કહા ઉભર્યો જો કાર્ય નવીનો હે. હવે કયો નવીન કાર્ય એને કરવાનો બાકી રહે છે. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી. પોતે આટલું તો પદ બનાવે છે તો એમ કહે છે કે સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી. મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હે. એવી રીતે પોતાને શુદ્ધ કર્યો છે, મન બુદ્ધિનો ત્યાગ કરે. કેવી અદ્ભુત દશા એમ કરે, એટલું જ લખ્યું છે. કેવી અદ્ભુત દશા જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો. સ્વભાગભાઈ ઉપરનો પત્ર છે. ત્યાગ કરવો તો એ બધો થઈ ગયો, ગ્રહણ કરવાનું તો એ બધું થઈ ગયું. ગ્રહણ કરવા યોગ્ય બધું ગ્રહણ કરી નાખ્યું, ત્યાગ કરવા એ બધો ત્યાગ થયો. એવું કાંઈ નવું કરવાનું રહેતું નથી. હવે એવું કયું કાર્ય છે કે જે એને નવું કરવાનું રહે છે? કાંઈ નહીં. એવા જ્ઞાન દશા ઉપરના ઘણા પદ બનારસદાસજીએ લખ્યા છે. નિર્જરાની અંદર ઘણા આવે અને આખો જે નિર્જરા અધિકાર છે એ જ્ઞાન દશા ઉપરનો અધિકાર છે. એમાં પણ બહુ આવે છે. જિનકી સુદ્રષ્ટિ મેં અનિષ્ટ ઇષ્ટ દોઉ સમ, જિનકો આચાર શુભ વિચાર શુભ ધ્યાન હૈ, એની દ્રષ્ટિમાં ઇષ્ટ અનિષ્ટ બંને સરખા છે અને જેના આચરણ અને વિચારમાં ધ્યાન છે, પોતાનું શુભ ધ્યાન છે. સ્વાર્થ કો ત્યાગી જે લગે હૈ પરમાર્થ કો, એટલે લૌકિક કાર્યો છોડીને જે પોતાના પરમાર્થ કાર્યમાં લાગી ગયા છે. જેનકે બની જ મેં નફા હૈ ને ધ્યાન હૈ, જેના જેને કોઈ જેનો કોઈ વચન વ્યવહાર કોઈને નુકસાનકારક અથવા લાભકારક નથી. બની જ એટલે વાણી લાભાને કાંઈ નથી. જિંદગી સમૂહજી મેં શરીર એસો માની હતી, જેની સુબુદ્ધિમાં શરીરને ખોતરાની જેમ ધાન કોષો છિલક કૃપાન કોષો મ્યાન હૈ, મ્યાનની તરવાર મ્યાન મ્યાન સમાન ગણે છે. પારખી પદાર્થ કે જે પદાર્થના પારખી છે, સારી રીતે પદાર્થને ઓળખે છે. સાખી બ્રહ્મ ભારત કે જે પદાર્થના પરીક્ષક છે અને સંશય મિથ્યાત્વની ખેંચતાણમાં જે માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે, સાખી છે સાક્ષી. તે જ સાધુ તે સાધુ તેને કો યથાર્થ જ્ઞાન હૈ, એનું જ્ઞાન યથાર્થ છે. જ્ઞાન દશા ઉપર બહુ પદો રચ્યા છે. તો સ્વતંત્ર રચના કેટલીક એવી છે એમની જ્ઞાન દશાને એ સાક્ષી પૂરે છે. બનારસદાસજીને પોતાની જ્ઞાન દશા પ્રગટી હતી એની સાક્ષી એ પૂરે છે. એમને સમયસર કળશ ઉપર એક પદ લખ્યું હોય પણ પછી બીજા વધારાના પદ લખ્યા છે ક્યાંક ક્યાંક, એમાં પોતાની સ્વતંત્ર જે પરિણતિ છે બહાર આવે છે. એવી ઘણી વાતો લખી છે. એક જાણીએ એક દેખીએ રમી રહીએ એક ઠો, સમલ વિમલ ન વિચારીએ એ સિદ્ધિ નહીં. સમલ વિમલ તો અવસ્થા છે, સમલ વિમલ ન વિચારીએ એ સિદ્ધિ નહીં હોય. એ આખી દ્રવદ્રષ્ટિથી પર્યાયની ઉપેક્ષા લીધી છે, ગૌણ કરી છે.
ભગવાનની સ્તુતિ બોલીએ છીએ એમની જ રચના છે. કહે અપનો પદ આપ સંભારત, કહે ગુરુ કે મુખ કી સુની વાણી. પોતાની જાતે પોતાનું સ્વરૂપ સાંભળવાથી એટલે નિસર્ગાર્થ અથવા ગુરુના મુખારવિંદ દ્વારા ઉપદેશ સાંભળવાથી અધિગમાર્થ. કહે અપનો પદ આપ સંભારત, કહે ગુરુ કે મુખ કી સુની વાણી. વેદ વિજ્ઞાન જગો જિનકે પ્રગટી સુવિવેક કલા રસધાને. ભાવ અનંત ભયે પ્રતિબિંબિત, જીવન મોખ દશા ઠેરાની. વેદ જ્ઞાન જાગૃત થયું છે, સ્વ પર વિવેકની જ્ઞાન શક્તિ પ્રગટ થઈ છે, તે મહાત્માઓને જીવન મુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. એટલે વર્તમાન જીવનમાં એ મુક્ત જ છે એવી અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. જીવન મોખ દશા ઠેરાની, તેનર દર્પણ જ્યો અવિકાર. તેમના નિર્મળ દર્પણ જેવા સ્વચ્છ આત્મામાં આનંદ ભાવ ઝળકે છે. રહે ચિર રૂપ સદા સુખદાને, એ પોતાના પોતાના સુખમાં મસ્ત રહે છે. આમાં ઘણા ખેંચ્યા છે અમને ભાઈ. અમને હા ભાવાનું વાત છે. અમુક પદો મને આમ બરાબર મેળવી લીધા છે, પણ સ્વતંત્ર રચના ઘણી છે, ઘણી સ્વતંત્ર રચના છે. પશ્ચિમ માલિકમાં રુચિ ઉપરનો બોલ છે. આત્મરુચિનો આપણે આર્ટિકલ લીધેલો, રુચિ ઉપર તારણ સ્વામીનો મમલ પાહોમાં લીધેલો છે. અપને આત્મારૂપી કમલ મેં રુચિ યા પ્રીતિ, 27મો પાનો છે. અપને આત્મારૂપી કમલ મેં રુચિ યા પ્રીતિ, વહી કારણ હૈ વહી કાર્ય હૈ. એ જ કારણ છે અને એ જ કાર્ય છે. રુચિ જ કારણ છે અને રુચિ જ કાર્ય છે. આત્મરુચિ સે હિ પ્રતીતિ ગાઢ હોતી જાતી હૈ. એટલે નહીતર શું છે કે રુચિ વગરનું જ્ઞાન છે એ વિશ્વાસ નથી ઉત્પન્ન કરતું. જાણે કે આત્મામાં આનંદ છે, આત્મામાં અનંત આનંદ છે, પણ આત્મરુચિ વિના એનો વિશ્વાસ નથી આવતો. અને આત્મરુચિ વિના જળમાં સુખ નથી એ વિશ્વાસ જાતો નથી. રુચિ એટલું કામ કરે છે. ચતુર્થ ગુણ સ્થાન મેં જો આત્મરુચિ રૂપ સમ્યક દર્શન હૈ, વહી બઢતે બઢતે શ્રુત કેવલી મુનિ કો અવગાઢ સમ્યક હો જાતા હૈ. અવગાઢ સમ્યક આગળ કહે છે ને, એમાં પણ રુચિનું કારણ લીધું છે. અવગાઢ વિશેષણ લગાડવા, આત્મરુચિ હિ દાતાર હૈ, બધું એ જ આપે છે. દેવાવાળી આત્મરુચિ છે. આત્મરુચિ હિ પાત્ર હૈ, પાત્રતા પણ અહીંયાથી શરૂ થાય છે. આપસે આપકો મનન કરને છે, આત્મા કા સ્વભાવ પુષ્ટ હોતા જાતા હૈ. પોતાથી પોતાને મનન કરવાથી, એટલે રુચિ હોય તો જ મનન થાય ને, નહીતર તો બીજા વિચારે ચડી જાય માણસ. આત્મ સ્વભાવ પુષ્ટ હોતા જાતા હૈ. આત્મા કી ગાઢ રુચિ કે સમાન કોઈ દાતાર નહીં હૈ. સમ્યક દર્શન હિ આત્માનંદ પ્રદાન કરતા હૈ. સમ્યક દર્શન જ આત્માના આનંદને આપે છે. આત્મા કો પુષ્ટ કરતે કરતે ઉસકો સિદ્ધ સમાન બના દેતા હૈ. સમ્યક દર્શન ને આત્મરુચિ રૂપ સમ્યક દર્શન લીધું છે. સિદ્ધપદનું કારણ પણ આત્મરુચિ જ છે, બીજું કોઈ સિદ્ધપદનું કારણ નથી. મમલ બાવળમાંથી રુચિનો વિષય, રુચિ ઉપર ઘણું વજન મેં પૂછ્યા ત્યાં. શબ્દશાસ્ત્રનો વિસ્તાર તો અપાર છે, અને આયુ પણ જો અપાર હોય તો તે બધાનો શું વિચાર કર્તવ્ય છે. પણ આયુકાળ તો અતિ અલ્પ છે, તેથી એકલા શબ્દશાસ્ત્રથી કાંઈ મુક્તિ થઈ જતી નથી. માટે વ્યર્થ કાળ ન ગુમાવતા પ્રયોજનભૂત તત્વમાં બુદ્ધિને જોડવી, આ પ્રયોજન ઉપર વજન લીધું છે. શાસ્ત્ર વાંચે છે તો કે ભાઈ જેટલા શાસ્ત્ર મળે એટલા વાંચવા, જે વધારે શાસ્ત્ર મળે તો વધારે વાંચવા, ઘણા શાસ્ત્ર વાંચવા, ઊંડે ઊંડે સૂક્ષ્મ એની અંદર વધવાનો અભિપ્રાય હોય છે, સૂક્ષ્મ ઉતારવાનો. પણ એમાં પ્રયોજન ગૌણ થઈ જાય છે, અપ્રયોજન છે એ મુખ્ય થઈ જાય છે. પરિસ્થિતિ એ ઊભી થાય છે, પછી પ્રયોજન ભૂત વાત સામે આવે તો પણ પોતે ચૂકી જાય છે, લક્ષ નથી જતો, લક્ષ બહાર જાય છે પ્રયોજન ભૂત વિશે. પ્રયોજન ઉપર એનું લક્ષ જ નથી હોતું, મારે શું કામનું છે. શાસ્ત્ર વાંચવાની પદ્ધતિ એ છે કે ગમે તે શાસ્ત્ર હોય, પ્રયોજનભૂત વિષય પોતાના પ્રયોજનનો વિષય આવે ત્યારે એ પોતાના પ્રયોજનભૂત વિષય ઉપર રોકાઈ જાય અને બાકીના વિષય ઉપરથી ઝડપથી ચાલ્યો જાય. જ્યાં પોતાને લાગુ પડતો વાત આવે, પોતાના પ્રયોજનનો વિષય, ત્યાં રોકાઈ જાય. આ શાસ્ત્ર અધ્યયનની પદ્ધતિ છે. એ પદ્ધતિથી જો શાસ્ત્ર અધ્યયન ન કરે તો એને બધું જાણવાનો અને ઊંડે ઊંડે પણ ક્ષોભસમ વધે એવો જે બહિર્ભાવ છે, એ બહિર્ભાવ ઉપર એનો વ્યામો કામ કરે છે. એટલે એને પ્રયોજનનો વિષય છે કે જે અંતરદૃષ્ટિનો વિષય છે, અંતરલક્ષનો વિષય છે, એને છૂટી જાય છે. કેમ કે બે પરસ્પર વિરુદ્ધ છે ને. ધ્યાનમાં બેસી જશું ત્યારે સાધી લેશે એમ, પણ ધ્યાનમાં બેસવાનું ક્યાંથી? ધ્યાનમાં બેસે તો તરંગ ચાલશે. અનેક જાતના વિકલ્પો વધી ગયા હશે શાસ્ત્રો વાંચી વાંચીને, તો ધ્યાનમાં બેસે તો પણ એને વિકલ્પ જ છે, વિકલ્પની હારમાળા, તરંગની હારમાળા ચાલશે. કઈ સાધવા બાજવાનું શું થાય, કઈ થાય, એ બધી કલ્પના છે. બસો 290માં નેમેશ્વર એ જ ગ્રંથમાંથી બીજું વચન લીધેલું છે. અધ્યાત્મનો અભ્યાસ કરતી વખતે મુમુક્ષુની વાત લીધી છે કે અધ્યાત્મનો અભ્યાસ કરતી વખતે મુમુક્ષુએ તત્વ સમજવાનો યત્ન કરવો જોઈએ. અથવા શું ન કરવું જોઈએ એ સ્પષ્ટ કર્યું છે કે શબ્દના ગુણ દોષના વિચારમાં અટકવું ન જોઈએ. આવા શબ્દનો અહીંયા કેમ પ્રયોગ કર્યો છે, આના કરતા આ શબ્દ ત્યાં વધારે ફીટ બેસે છે. એટલે એ અથવા આ શબ્દનો આ જ અર્થ અહીંયા કરવો, પોતાને જેનો વજન હોય અહીં આ શબ્દનો આ જ અર્થ કરવો, એ શબ્દના ગુણ દોષમાં નહીં જા. તત્વ શું છે, તત્વ સમજવાનો પ્રયત્ન કરવો. એ ભાવે જો તું બુદ્ધિમાન છો તો વારંવાર અધ્યયન કરીને તત્વ સમજતો, તારું ધ્યાન તત્વ ઉપર હોવું જોઈએ. આમાં શું કહેવા માંગે છે, આ વિષયનું તત્વ શું છે, તત્વ પકડી લેતો. સાર તત્વ એટલે સાર, ગમે તે ધ્યાન અભ્યાસ ચાલતો હોય પણ અધ્યાત્મના અભ્યાસમાં આ વાત છે. આમાંથી પોતે કેવી રીતે હિત સાધી લઈએ, ખરેખર તો જે હિત સાધવું એવું જે પકડી લેવું એનું નામ એને તત્વ પકડ્યું છે એમ કહેવાય. દેવચંદજીના ને આનંદગંજીના પદો લીએ છે એનું કારણ એ છે, તત્વ છે એની અંદર. એને અધ્યાત્મનો અભ્યાસ કરવો છે, એની નજર તત્વો ઉપર છે, શબ્દો ઉપર નથી. દેખું છું, સમજીએ કે અમુક શ્વેતાંબર શાસ્ત્રના જે ખાસ શબ્દો છે એનો પ્રયોગ જો આનંદ ગંજીએ ન કર્યો હોત તો એ શ્વેતાંબર હતા કે દિગંબર હતા એ કહેવું મુશ્કેલ પડત. એટલું બધું એમની કૃતિમાં દિગંબર શાસ્ત્રની ઝળક છે, દિગંબર શાસ્ત્રના તત્વની ઝળક એટલી બધી છે કે એમને શ્વેતાંબર કહેવું મુશ્કેલ પડે. એમણે હાસ્ય ચૂરણી એવા અમુક શબ્દો લીધા છે, એ શબ્દ પ્રયોગ ન કર્યો હોત તો એમને ઓળખી ન શકત પાછળથી લોકો કે આ કયા પંથમાંથી, આ કયા સંપ્રદાયમાંથી. આ એટલી બધી એમને દિગંબર સંપ્રદાયની ઝડપ છે, જે દિગંબર શાસ્ત્રની ઝડપ છે, તત્વોની ઝડપ છે. આનંદ ગંજીના પદ ઉન્નતિનો ક્રમ તો એ છે કે એકને જોઈ બીજો તેના આદર્શ ગુણોનું અનુકરણ કરે. બહુ સરસ લીધા છે. એટલે ગુણ ઉપર જેની દ્રષ્ટિ છે, દોષ ઉપર દ્રષ્ટિ નથી એમ કહેવું, ગુણ ઉપર જેની દ્રષ્ટિ છે એ જીવ ઉન્નતિના ક્રમમાં આવે છે. ઉન્નતિના ક્રમમાં આવી ગયેલો જીવ કેવો હોય છે કે જેની ગુણ દ્રષ્ટિ હોય છે, કે એકને જોઈ બીજો તેનો આદર્શ ગુણોનું અનુકરણ કરે. એનામાં ગુણ હોય, એનામાં જે આદર્શ હોય કરવા જેવું હોય અનુકરણ કરે, પોતે એનું અનુકરણ કરે, અનુસરણ કરે. પરંતુ દોષ દ્રષ્ટિવાન મનુષ્ય પોતાથી જગતમાં કોઈ વિશેષ ગુણવાન છે એ સમજતો જ નથી. શું એને તો એ જ જાતનો ભ્રમ હોય છે કે હું સૌથી વધારેમાં વધારે ડાયવર જ્ઞાની ને સમજદાર હું જ છું, એટલે બીજાને તો વિશેષ માનતો નથી. બીજામાં દોષ હોવા અથવા નહીં હોવાથી તને પોતાને શું લાભાની છે? તારો દોષ જે દિવસે નિવૃત્ત થશે તે દિવસે તું ખરેખર સુખી થઈશ. પોતે તો દોષ મટાડશે ત્યારે સુખી થશે. માટે એ મુમુક્ષુ એ પરદોષ જોવા તરફ તું નિરંતર ઉપેક્ષિત રહે. પરના દોષ જો તને ખ્યાલમાં આવે તો પણ તું એની ઉપેક્ષા કરી નાખજે. કેટલાય જીવ કોઈ શાસ્ત્ર આદિના નિમિત્તે કઈ થોડું એ જ્ઞાન મેળવીને એટલા બધા અભિમાની થઈ જાય છે, શાસ્ત્રનો અંગ પણ થઈ જાય, કૃપ સ્વપ્ન એ વાત લીધી છે. બીજાનો આશ્રય લેતા નથી, એટલે ફલાણા એટલું સરસ કીધું તું એ વાત ન કરે, પોતાની માનતા લઘુતા ન દેખાઈ જાય ને એટલા માટે. આંધળો તો કૂવામાં પડે એ અચરજ નથી, પણ દેખતો પડે એ અચરજ છે. આંધળો તો પડી જાય પણ દેખતો પડે તો અદરક છે, તેમ આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે અને સંસાર કૂપમાં પડે છે એ મોટું આશ્ચર્ય છે. મોહ ઠગે તેના માથે ઠગોરી નાખી છે, મેલી વિદ્યા. મોહ ઠગે તેના ઉપર ઠગોરી નાખી છે, તેથી તે પરઘરને જ પોતાનું માની નિજ ઘર ભૂલ્યો છે. પરમાં સ્વપ્ન એને દેખાય છે. જ્ઞાન મંત્રથી મોહ ઠગોરીને ઉતારે ત્યારે નિજ ઘરને પામે. જ્ઞાન મંત્ર લીધો છે. જ્ઞાન જ એક એવું સાધન છે કે જે પરને પર જાણી શકે, સ્વને સ્વ જાણી શકે. શ્રી ગુરુ વારંવાર નિજ ઘર પામવાનો ઉપાય બતાવે છે કે પોતાના અખંડિત ઉપયોગ નિધાનને લઈ અવિનાશી રાજ કર, એ પ્રજ્ઞા જ્ઞાન સાધન લીધું. ઉપયોગ નિધાનને લઈને અવિનાશી રાજ કર, એ નિજ ઘર પામવાનો ઉપાય છે. તારી હરામજાદીથી જ પોતાનો રાજપદ ભૂલી કોડી કોડીનો જાચક કંગાળ થયો છો, તારી જ ભૂલ છે. તારું નિધાન તારી પાસે જ હતું, તે સંભાળ્યું નહીં અને તેથી તું દુઃખી થયો. તારી જ અવળાઈ છે, તું ભૂલ્યો એ તારી અવળાઈ છે, તું ભૂલ્યો છો એમ કે છે. મારે કાંઈ પણ જાણવાનું બાકી રહ્યું નથી, દેખવાનું બાકી રહ્યું નથી, તેમજ કાંઈ પણ આ જગતમાં સમજવા યોગ્ય, કરવા યોગ્ય, કહેવા યોગ્ય, શ્રવણ કરવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય, કલ્યાણ કરી આદરવા યોગ્ય મારે કાંઈ બાકી રહ્યું નથી. કારણ કે આ જગતમાં અત્યંત પ્રયત્નપૂર્વક જાણવા યોગ્ય, દેખવા યોગ્ય, સમજવા યોગ્ય, અનુભવવા યોગ્ય, કરવા યોગ્ય, કહેવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય, શ્રવણ કરવા યોગ્ય અને પ્રાપ્ત કરવા યોગ્ય, શ્રેયરૂપ પરમ કલ્યાણકારી આદરવા યોગ્ય જો કાંઈ પણ હોય તો તે એક શુદ્ધ ચિદરૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ જ છે. તે તો મહાભાગ્ય યોગે જ્ઞાની ભગવાનની વાણીના, જ્ઞાની ભગવાનની વાણીના આરાધનથી મેં મેળવ્યું છે. જ્ઞાની ન કહ્યા, ભગવાન કહ્યા એને, માટે મને તે જ અત્યંત પ્રિય છે. શુદ્ધ ચિદરૂપ તત્વજ્ઞાન તરણમાં તો એકલો શુદ્ધ ચિદરૂપને જ મૂટ્યો છે. આખા ગ્રંથમાં એક કે એક પદમાં શુદ્ધ ચિદરૂપ, એક એક ગાથામાં શુદ્ધ ચિદરૂપ, શુદ્ધ ચિદરૂપ નામભૂષણનું ચૈતન્ય રસ છે. ચંચળ કાયાને એ મોક્ષ માર્ગમાં ખપાવી દેતા જો પરમ શુદ્ધ ચૈતન્ય ઘન અવિનાશી નિશ્રેષની પ્રાપ્તિ થતી હોય તો તને ફૂટી કોડીના બદલામાં ચિંતામણી રત્નથી પણ અધિક પ્રાપ્ત થયું છે એમ સમજ. નહીં તો શરીરની કિંમત કેટલી? ફૂટી લીકોડી જેટલી. અને એનો જો સદુપયોગ કર્યો અને નિશ્રેષની પ્રાપ્તિ થાય એવો ઉપાય પકડ્યો તો ફૂટી કોડીને અમે ચિંતામણી રચનાએ પોતાને કહીએ. એ જીવ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એ ચાર આરાધનાની ઉત્તરોત્તર વૃદ્ધિ અને શુદ્ધિમાં તારા માનવ જીવનનો જે કાળ છે તેટલું જ તારું સફળ આયુષ્ય છે એમ સમજ. બાકીનું બધું નિષ્ફળ છે. એમાં જેટલો કાળ જોઈએ એટલું સફળ, બાકીનું બધું નિષ્ફળ. તો આખા મનુષ્ય ભાવની કિંમત ફૂટેલી કોડી જેટલી છે એમ જ. સમ્યક દ્રષ્ટિ કેવળ જ્ઞાનને પ્રતીતિ કરે છે એ વાત લીધી છે. જેમ કોઈ પુરુષ દરિદ્ર છે, કરજવાન છે, તેનો ચિંતામણી છે. દરિદ્ર છે, કરજવાન છે, પણ એની પાસે ચિંતામણી છે એને ખબર નથી. ત્યારે કોઈએ કહ્યું કે આ ચિંતામણીના પ્રભાવથી નિધિ વિસ્તરી રહ્યો છે, ફલાણાને ફળ આપ્યું છે, માટે હવે તે પણ તમે પણ નિધિ તો લ્યો, સાક્ષાત્કાર થાય, સર્વ ફળ પામશો. તમે ચિંતા ના કરો તો તમને પણ ચિંતામણી ફળ આપશે. ત્યારે પ્રતિમાં તો ચિંતામણી પ્રાપ્ત કર્યા જેવો તેને હર્ષ થાય છે, વિશ્વાસ આવે ત્યારે એને જાણે ચિંતામણી પ્રાપ્ત કરી લીધો તો ખરો જ, પણ પ્રાપ્ત કરી લીધો જાણે એવી રીતે હર્ષ થાય છે. એ જ પ્રમાણે મતિ જ્ઞાનીને સ્વરૂપનો પ્રભાવ એક દેશમાં એવો જાણવામાં આવ્યો જે પોતાનું જ્ઞાન વર્તે છે મતિ જ્ઞાન, એમાં સ્વાનુભવ થયો તો પોતાના સ્વરૂપનો પ્રભાવ એટલો જાણવામાં આવ્યો, એવો જાણવામાં આવ્યો કે કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ પ્રતીતિ દ્વારા આવ્યો. એની પ્રતીતિમાં કેવળ જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન કેવું હોય એની પ્રતીતિ આવી ગઈ. એને આવું કેવળ જ્ઞાન હોય, કેવળ જ્ઞાન જેવું હોય એવું એને મતિ જ્ઞાનની અંદર ભાષ્યું એમ કહેવું છે. છે તો એક દેશ, મતિ જ્ઞાન તો એક દેશ જ્ઞાન છે અને પેલું સંપૂર્ણ જ્ઞાન છે, પણ સ્વરૂપનો એવો પ્રભાવ છે કે જે મતિ જ્ઞાને સ્વરૂપને અનુભવમાં લીધું કેવું જ્ઞાન સુધી પહોંચી ગયું એનું લક્ષ્ય. આવું કેવળ જ્ઞાન હોય છે. કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ પ્રતીતિ દ્વારા આવ્યું જેથી એટલે સંપૂર્ણ શુદ્ધ અવસ્થા મોક્ષ દશા એની પ્રતીતિમાં છે, જેથી અશુદ્ધત્વ અંશ પણ પોતાનો કલ્પતો નથી. એટલે મોક્ષ માર્ગમાં જ્યાં સુધી અશુદ્ધપણાનો અંશ પર્યાયમાં વર્તે છે એમાં ક્યાંય પણ એને પોતાપણું થતું નથી, ભિન્ન જ રહે છે. ક્યાંય કલ્પના નથી ચડી જતો કે આ તીવ્ર રાગ થયો માટે મને થયો અને મારા માં થઈ ગયો, એ વાત નથી થતી. જેને ભિન્ન જ રહે છે, પોતાનું પોતાની કલ્પના નથી થતી એમાં. માટે સ્વાનુભવ અને સમ્યક દર્શનનો મહિમા એટલા માટે છે કે એ પહેલાં એ રાગને જુદો નથી પાડી શકતો, ન્યાયથી યુક્તિથી આગમથી તર્કથી સમજી શકે છે કે જ્ઞાન જુદું અને રાગ જુદો, પણ જુદો પડતો નથી. અનુભવ એક એવી રાસાયણિક ક્રિયા છે, એટલો મોટો ફેરફાર આવે છે ત્યારથી કે પછી કોઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગના અંશને એ પોતાનો કલ્પે, એમાં પોતાપણાની કલ્પના થઈ જાય એવું નથી. આ એક બે ધારા જુદી પડી જાય છે, રાગની ધારા આ બાજુ ચાલે છે, જ્ઞાનની ધારા આ બાજુ ચાલે છે. મિથ્યાત્મ ગુણમાં આટલો મોટો ફેરફાર થાય છે. એનું કારણ પૂર્ણ શુદ્ધિ, કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ એટલે પૂર્ણ શુદ્ધિ એના જ્ઞાનમાં છે. હું આવો પૂર્ણ શુદ્ધ છું, મારી પૂર્ણ શુદ્ધિ આવી જ છે, માટે એક અશુદ્ધ પણ એ મારું સ્વરૂપ નહીં, એક કણ અશુદ્ધ કણ પણ મારું સ્વરૂપ નહીં. દેવગુરુ શાસ્ત્ર ને જરૂરી ક્યાં હોય છે, પણ એના જ્ઞાનમાં બધું આવી ગયું, બારે અંગ આવી ગયા છે. એને પૂછો કે દેવનું સ્વરૂપ આવું હોય કે આવું હોય, તો એમ કે આવું હોય, એટલે એને ખબર ન હોય. એને બતાવો, એની પાસે બે વાત નથી. જેમ કે કોઈ સાચા હીરાને જાણે છે તો ગમે એટલા ખોટા હીરા મૂકો, હા હીરો નથી એમ કહી દેશે. એમ જેને પોતાના શુદ્ધ સ્વરૂપ ઓળખ્યું, એને દેવ આવા હોય કે આવા હોય, તો કે આવા હોય, એને દેવનું સ્વરૂપ એના જ્ઞાનમાં છે. આવી રીતે ઉપયોગ ભલે ન ચાલ્યો હોય, છતાં એને જ્ઞાન છે કે દેવ આવા જ હોય, ગુરુ આવા જ હોય, કારણ કે પૂર્ણ શુદ્ધ દશા, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એ દેવનું સ્વરૂપ છે, એને જાણી દીધું છે. તો સૂક્ષ્મનો અભાવ હોય તો પણ એના નિર્ણયમાં ભૂલ નથી હોતી, એમ દેવ એવું ન ભૂલ થાય કે એમાં એનો અભિપ્રાય ખોટો પડે, એવી ભૂલ ન થાય. ભલે એને ન જાણ્યું હોય તો પણ મટીરિયલ છે, અભિપ્રાય ચોખ્ખો હોય છે. એમ તત્વના વિષયમાં એને પદાર્થનું સ્વરૂપ જાણ્યું છે, એટલે શાસ્ત્ર ન વાંચ્યા હોય, સિદ્ધાંત ન આવડતા હોય. પદાર્થનું સ્વરૂપ જ્ઞાનમાં છે, એટલે જેનામાં જેનો સૂક્ષ્મ સિદ્ધાંતનો વિષય આવે તેનો અભિપ્રાય સ્પષ્ટ હોય કે આમ છે તત્વનું સ્વરૂપ, આમ નથી. કોઈ વિદ્વાન તર્કથી મરડીને ગમે એવી વાત લાવે અને ગમે એવી રીતે રજૂઆત કરી શકે એવો વિદ્વાન હોય કે જે વિપરીત રજૂઆત કરે અને ઘણા તર્ક